કામની સરેવા જે કોઈ ઝાલે ટેક, કાયા ટેકે ભજન કરે તો અંતર ઘટમાં એક ગુરુજી, અંતર ઘટમાં એક. અવધૂત્યો ગિરાજ ગુરુ મહારાજ માનવ જીવનને એક વાત કહેવા બેઠે. વાત કરવી અને સાંભળવી સૌને ગમતી હોય, પણ જે વાતમાં રહસ્ય હોય, જે વાતમાં પ્રભુ ભક્તિ હોય, આત્મકલ્યાણ હોય, એ વાત વધારે રોચક લાગે ને ગમે. વાતો તો ઘણી બધી કરતા હોઈએ, પણ વાતમાં આપણું કલ્યાણ, આપણું કોઈ શ્રેય થવાનું હોય એ વાતને માત્ર વાત ના કહેવાય, એ સત્સંગ બની જાય. સત્સંગમાં પણ વાતો તો કરવાની હોય છે, પણ વાત વાતમાં ઘણો જ ભેદ હોય છે. કોઈક વાતો એમને મેં કાઢી નાખવાની હોય, માત્ર સમય પસાર કરવા માટે કરવામાં આવતી વાતો એ ટાઈમ પાસ વાત છે. કેટલીક વ્યવહારની વાતો હોય, કેટલીક ક્લેશની પણ વાતો હોય, ઈર્ષાની પણ વાતો હોય, એ સંસારના લોકો પાસેથી મળશે, દુનિયાદારીની વાતો બધી જ મળશે. પણ અહીંયા તો મારા શ્રી કહે છે સંત રામની સરેવા, જો ગળે ઉતરી જાય મહારાજની કોઈ મહાપુરુષ કોઈ સંતે કહેલી વાત, અને માણસ ને એ વાત જો ગળે ઉતરી અને પચી ગઈ ને તો એને શક્તિ આપશે. અને કઈ શક્તિ મળશે? આત્મબલ મળશે, ભક્તિનું બળ એને પ્રાપ્ત. જો શ્રદ્ધા વિશ્વાસ પૂર્વક કોઈ પણ સંતે આપેલું કોઈ ભજન કોઈ સાધન એને સ્વીકારીને પકડી રાખો, જીવનભર પકડી રાખો, જે કોઈ ઝાલે ટીક, દ્રઢતા શ્રદ્ધાથી નિશ્ચયપૂર્વક કે મારે આટલું કામ કરવાનું જ, આટલી સેવા મારે કરવાની. રોજ સવારે ઉઠી નિત્ય સ્મરણ કરું, ભગવદ્ ભજન કરું, ધ્યાન કરું, જપ કરું, પણ આટલું તો મારે કરવાનું જ. અને એનો નિયમ લે, એનો ટેક લે, અને ટેક એટલે પ્રતિજ્ઞા, પ્રણ. ભગવાન રામે દંડકારણ્યની અંદર જ્યારે ઋષિઓના અને માણસોના હાડકાના પડેલા ઢગલા જોયા ને, ત્યારે ભગવાને ટેક લીધો, પ્રતિજ્ઞા લીધી, નિશ્ચરહીન કરો મહી ભજ ઉઠાઈ પનકિન, સકલ મુનિ કે આશ્રમની જાય જાય સુખદિન. એ જ્યાં પ્રતિજ્ઞા લીધી હતી એ ગામનું નામ છે રામટેક, ઉસ જગે કા નામ રામટેક, મહારાષ્ટ્ર. દ્રઢ પ્રતિજ્ઞા, પ્રાણ જાય બરો વચન ન જાય. ભક્તિમાં ધર્મમાં એટલી નિષ્ઠા હોવી જોઈએ કે જે થવાનું હોય પણ મારો નિત્ય નિયમ તૂટવો ન જોઈએ. ભલે સ્વધર્મે નિધનમ શ્રેય, જે આપણે એક વખત પાળ્યો, જેને આપણે નિષ્ઠાપૂર્વક એકવાર સ્વીકાર્યું, પછીનો ત્યાગ ન થાય, ધર્મનો પણ ત્યાગ નહીં ના થઈ શકે. તમને લોહીમાં મળેલો છે, તમને સંસ્કારમાં મળ્યો છે, વારસામાં મળ્યો છે, એ ધર્મ છે. ધર્મ ક્યારે છોડી જ ન શકે. અને જે જન્મથી મળેલો ટેક છે, નિયમ છે, અમારો છે. તો ટેક એટલે પણ, ટેક એટલે પ્રતિજ્ઞા. ટેકનો અર્થ છે કે પોતે જે કંઈ નિયમ લીધો હોય એ નિયમની અંદર શ્રદ્ધાપૂર્વક જીવનના છેલ્લા શ્વાસ સુધી વળગી રહેવું અને પોતાના જીવનના એ ટેક એ નિયમને ટકાવી રાખવું. એટલે મહારાજ શ્રી દ્રઢતાપૂર્વક શ્રદ્ધાથી જે કંઈ સાધન કરો એમાં કહે છે કે સંત રામની સરેવા, જે કોઈ ઝાલે ટેક, નિયમ પકડે એટલે છોડવાનો નહીં, એને તોડવાનો પણ નહીં. છોડાય તો નહીં જ પણ તોડવાનો નહીં, એનું નામ ટેક. રોજ સવારે સ્નાન વિધિ પરવારી, મારે દીવો કરવાનો છે, કેટલી પાંચ માળાઓ કરવાની છે, મારે ધ્યાનમાં બેસવાનું છે, આ ટેક કાયમ ન હોવો જોઈએ. અને જે ટેક રાખ્યો હોય ને એનાથી બળ મળે છે, એમાંથી જીવનમાં વિશ્વાસ અને શ્રદ્ધા ટકી રહે છે. એ ટેકથી જીવન જીવવા જેવું લાગે છે. એટલું યાદ રાખજો, માણસ પાસે જીવનમાં કોઈ લક્ષ્ય નહીં હોય ને, કોઈ ધ્યેય કે દિશા નહીં હોય ને, તો એ જીવન એને ફીકું લાગશે, નીરસ રાખશે, એમાં જીવવાનો આનંદ નહીં આવે. પણ રોજ સવારે ઉઠીને નક્કી કરીએ કે આજે આ કામ છે, આટલું કરવાનું છે, આટલું બતાવવાનું છે, તો સવારથી જ આમ પગમાં તરભરાટ હશે, મન અને હૃદયની અંદર કંઈક તમન્ના અને ઉમંગ હશે, આટલું કામ છે, આટલું કરવાનું છે, આટલું પહોંચવાનું છે. પણ જેના મનની અંદર કોઈ પણ પ્રકારની એવી ભાવના જ નહીં હોય તો મન અને જીવન આખું નિરસ લાગશે. આજનો દાડો ના કંટાળો આવ્યો, કંઈ ચેન નથી પડતો, કંઈ સૂચતું નથી, સમય નથી જતો. કેમ? આપણા જીવનમાં આપણે કોઈ પણ એવું નિર્ધારિત આપણું કર્તવ્ય ચૂક્યા છે અને કર્તવ્યને ચિંધવ્યું નથી, કર્તવ્યનો નિયમ કાર્યક્રમ આપણે બનાવ્યો નથી, માટે જીવન અને શરીર હોવા છતાંય એ નિરસ લાગે. એની પાછળનું એક જ કે લક્ષ્ય હશે ને તો જીવન જીવવા જેવું લાગશે, પણ લક્ષ્ય વગરનું ધ્યેયહીન બધું જ નકામું છે. ધ્યેયહીન તમારે ચાલવા માંડશો, ક્યાં જવું છે મને ખબર નહીં, ચાલ્યા કરું. સંપત્તિમાં પણ, કમાણી પણ ધ્યેયવાળી કમાણી હશે ને ત્યાં સુધી એ તમને સુખી કરશે, ધ્યેયવાળી કમાણી હશે ને ત્યાં સુધી એ સન્માર્ગે જવાશે. પણ જ્યારથી ધ્યેયહીન સંપત્તિ ભેગી થવા માંડે, ધ્યેય વગરનો પૈસો ભેગો થવા માંડે ને ત્યાંથી પતનની શરૂઆત થઈ જાય. જીવનમાં ખાવા પીવા વાપરવાનો ઉપયોગ જેટલી સંપત્તિ મળીને ત્યાં સુધી તો માણસ બહુ જ સજ્જન ને સદાચારી હશે, પણ ધ્યેય કરતા પોતાના ઉપયોગ કરતા વધારેની સંપત્તિને પૈસો આપવા આવવા માંડ્યો એટલે આડેવર રસ્તે જવા માંડશે. જીવન પણ ધ્યેયવાળું હોય, લક્ષ્યવાળું હોય, કોઈક પ્રતિજ્ઞાબદ્ધ હોય જીવન, તો જીવતા જીવવાનો આનંદ. અને આપણી પ્રતિજ્ઞા આપણને જીવતા શીખવાડશે. એટલે મહારાજ કહે છે જે કોઈ ઝાલે ટેક, તમે દ્રઢતાપૂર્વક એક નિયમ લઈ લો કે મારે આટલું કરવું છે, કે રોજ સેવાનું એક કામ કર્યું છે, કોઈ દુઃખી હોય, કોઈ ગરીબ હોય, કે રસ્તા મળે તો પાલો પાણી પાયો કોઈ ઠંડા જરૂરિયાતવાળા માણસને તરસ્યાને, એ પણ એક કાર્ય છે. નથી જોતા આ ઉનાળો શરૂઆત થયો ને, તો જોયું ઘણી જગ્યાએ રસ્તા ઉપર પરબ મંડાઈ ગઈ અત્યારથી, એને કોઈ કહેવા ગયું, એને કોઈ પગાર આપવાનું? પણ ઉનાળામાં માણસને ગરમ ઠંડા પાણીની જરૂર પડવાની, તરસ લાગવાની છે, અહીં બેસું ખૂબ પાણી પીશ, પાણી પીવડાવવાનું એક નિયમ, એક ધ્યેય કે મારે પાણી પાવું. તો એ જે એણે એક સેવાનો નિયમ લીધો, ટેક લીધો, સંતો તો અન્નક્ષેત્ર ચલાવે છે, પણ ઘણા ગૃહસ્થીઓ અન્નક્ષેત્ર ક્ષેત્ર ચલાવે છે. અને તે શહેરમાં વસ્યા હોય, ગામમાં રહ્યા હોય, કોઈ 5-10 અભ્યાગત અતિથિને જમાડીને પછી જ જમવું. ઠીક. રાજકોટમાં એક વજુભાઈ કરીને, વજુદાદા બહુ સજ્જન, પતિ પત્ની વૃદ્ધ 90 ઉપર ઉંમર થઈ ગયેલા, પણ ટેક રાખેલો, આવેલા અતિથિને જમાડવું પછી જમવું. ઘણી વાર 2-3 વાગી જાય, કોઈ ભિક્ષુક કોઈ આવે જ નહીં ભિક્ષા લેવા માટે, તો એમને બેઠા બનાવી. આટલી ઉંમરે પણ એક ધગશથી જીવન જીવવાની. બાપજી નિયમ, આજે પણ એવો નિયમ કે છે, આ નિયમ છે મારો, કોઈ પણ ભિક્ષુક અભ્યાગત આંગણે આવે, કોઈ સંત, એને જમાડીને પછી જમવું, અતિથિ દેવો ભવ. પણ પ્રવૃત્તિ કેવી જુઓ, બંને વૃદ્ધ જે કંઈ દાલ રોટી બનાવે પોતાની જાતે, અને જ્યાં સુધી કોઈ ન આવે એને ભિક્ષા ન આપીએ ત્યાં સુધી નહીં ખાવાનું. હમણાં શરીર શાંત થઈ ગયું, થોડો સમય થયો, પણ એ વૃદ્ધાવસ્થાની એક પ્રવૃત્તિ જોઈ લો, મન લાગ્યું રે, જીવન એની સાથે જોડાયેલું રે, અને એને કારણે જીવન જીવવાનો આનંદ આવે, રસ પડે. અને જીવન જીવવાનો રસ તો જ આવશે તમારા જીવનમાં કોઈ લક્ષ્ય, કોઈ ધ્યેય હશે, અને કોઈ પ્રતિજ્ઞા હશે કે મારે આટલું કામ કરવું જ છે અને થવું જ છે, મારા હું નહીં, મારું કર્તવ્ય. 5 માળા ફેરવવી, કે કોઈ દેવદર્શને જવું, ત્યાં જઈને ધ્યાનમાં બેસવું, જપ કરવું, કંઈક પણ કરવું, કોઈક સેવાનું કાર્ય કરવું, પણ એક લક્ષ્ય. મહારાજ આપણને જીવતા શીખવાડે, જે મહારાજ આપણને એટલો સંદેશો આપે છે કે તમે કંઈક પ્રતિજ્ઞા લો, તમારા જીવનમાં એ પ્રતિજ્ઞાથી તમારું એક કર્તવ્ય બની જાય કે આ કામ મારે રોજ એક વખત કરવાનું છે. સંત રામની તરે વાત, જો આ મહારાજની વાત ગળે ઉતરે તો સંત રામની તરે વાત તમને સરળ લાગે અને તમારે ગળે ઉતરે તો જે કોઈ ઝાલે, પછી તો નિયમબદ્ધ થઈ ગયા. અને નિયમબદ્ધ થવામાં વાંધો એ શું છે કે હમ નહીં માનતે, હમ બંધનમાં નહીં રહેતે. અરે ભાઈ, શરીરમાં બેઠો છું ત્યાં સુધી એને ખવડાવવાનું, એને પાણી પીવડાવવાનું, નવડાવવાનું, ધોવડાવવાનું, કપડાં પહેરવાનું, આ બધું છે કે નથી? એ બંધન જ છે, શરીરની સાથે બંધન. હમ નહીં કરેંગે ક્યોંકિ હમ તો વિરક્ત હૈ. અરે ભાઈ, વિરક્ત નથી તે ખાધા વગર કે પીધા વગર ચાલો, પાણી પીધા વગર ચાલવાનું છે, ઓ બહાના હૈ. હમ નહીં કરેંગે કા મતલબ ઓ ઉસકી વૃત્તિ ભટકતી હોય, ઉસકો કરને કી ઈચ્છા નહીં. મહાપુરુષ સંતો જ્યારે આપણને આવો આદેશ આપતા હોય જીવન રસમય બનાવવા માટે, જીવન સાચી રીતે સરસ રીતે જીવવા માટેનો આપણને રસ્તો બતાવતા હોય, ત્યારે બાનાબાજી કરીને એમાંથી છટકી જઈને માત્ર આળસુ વૃત્તિ. ભગવાન તો 18મા અધ્યાયની અંદર એમ જ કહે છે, જે આવી વૃત્તિથી જીવવા વાળો છે ને, સા મતી દુર્મતિ, એ મતી દુર્મતિ. સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિ સાપાર્થ તામસિ. અર્થ કા અનર્થ કરને વાલે કી બુદ્ધિ તામસ હો જાતી હૈ, એસે ભગવાન સ્પષ્ટ કહે. જો હિતની વાત કહેવામાં આવતી હોય તો પણ એનો સ્વીકાર ન કરે ત્યારે એ તામસી વૃત્તિ બને, એ આસુરી વૃત્તિ બની જાય, એની બુદ્ધિમાં પણ એવા અવળા વિચારો આવવાના. તો આ તો મહાપુરુષો જે વિરક્ત છે, અવધૂત અવસ્થાની અંદર જીવવા વાળા છે, પોતાની અવસ્થા અવધૂતિ અને પરિપૂર્ણ અવસ્થા સ્વાનુભૂતિ જેણે કરી લીધી છે, જેણે પોતાનો આત્મા અને પરમ આત્મા બંનેને જેણે પોત આમ ઓતપ્રોત તાદ્રશ કરી લીધા છે, એવી અવતારી પ્રગટ થયેલી વિભૂતિ પણ જો આપણને કે આદેશ આપતી હોય કે જે કોઈ ઝાલે તે તમે કોઈક એક નિયમ લો, તમારા જીવનની અંદર આવશ્યક છે, જરૂરી છે. પહેલા પણ એક વાર વાત કહી હતી, ફરી કહું છું.